જેવી રીતના આપણે કોઈ એક સમજો શાકમાં કોઈ એક પર્ટિક્યુલર સ્વાદ ચાખવા પર જયારે આપણું ધ્યાન છે તો એ જ્ઞાન થયું, એને આપણે વર્ણન કર્યું કે જો આનો આ સાચું છે, મીઠું છે, આદિવાદી બરાબર. અને એ પદાર્થ ત્રણ વસ્તુ છે ને ત્યાં, એક આપણું જ્ઞાન છે, એક આપણા વચન છે બોલવાની શૈલી, અને એક સામે વાળો પદાર્થ જેને જાણવાની આપણે કોશિશ કરીએ. તો જો નય ત્રણ પ્રકારના હોય છે, એક છે જ્ઞાન નય. જ્ઞાન નય એટલે કે જ્ઞાનમાં એક અંશને જાણવાની પદ્ધતિ. એક છે શબ્દ નય, એક અપેક્ષાએ બોલવાની પદ્ધતિ બરાબર. અને એક છે અર્થ નય, જે પદાર્થ છે એ પદાર્થમાં અનેક ધર્મ રહેલા છે. પદાર્થને અનેક અંશ કહેવાય છે બરાબર, પદાર્થમાં અનેક ધર્મ રહેલા છે. હવે જયારે એક પદાર્થના એક પડકારને એક વ્યૂ પોઈન્ટને સમજાવવામાં આવે છે તો ઉપચારથી ત્યાં પદાર્થને અર્થ નહીં કહેવાય. ખરેખર પદાર્થમાં કઈ એક જ અપેક્ષા આવી જતી નથી, કેમ કે પદાર્થ તો ઓલવેઝ અનેકાંતમય જ છે, ખ્યાલ આવે. પણ જ્ઞાનમાં જેવી રીતના મુખ્ય ગૌણ થાય છે તો કઈ પદાર્થમાં મુખ્ય ગૌણ થવાની કોઈ પદ્ધતિ નથી કે એ સમયે એનો એ સ્વાદ મુખ્ય થઈ ગયો અને બાકીના સ્વાદ ગૌણ થઈ ગયા, એવું નથી. પણ આ તો જ્ઞાનમાં જયારે આપણે મુખ્ય ગૌણ કર્યું અને પદાર્થના એક પડખાને જાણવાની આપણે કોશિશ કરી તો એ અપેક્ષાએ પદાર્થને અર્થ નહીં કહેવામાં આવે છે, ખ્યાલ આવે. તો નયના ત્રણ પ્રકાર, જ્ઞાન નય, શબ્દ નય અને અર્થ નય. હવે એમાં પણ જે આપણે મધ્યમ રૂચિ વાળા માટે, જો આમ સંક્ષેપ રૂચિ વાળા માટે નયનું વર્ણન કરવામાં આવે તો નયના કેટલા ભેદ, બે જ ભેદ. કયા બે ભેદ? કાં તો નિશ્ચય વ્યવહાર કહો કાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નહીં બરાબર. નિશ્ચય વ્યવહાર નહીં અધ્યાત્મના નહીં છે, અને દ્રવ્યાર્થિક નહીં પર્યાયાર્થિક નહીં આગમના નહીં છે બરાબર. જે વિસ્તાર રૂચિ વાળા માટે છે એના માટે તો 47 નહીં, અથવા તો પછી જ્ઞાનને જાણવાની જેટલી જેટલી અપેક્ષાઓ બધા નહીં, ખ્યાલ આવે ને. તો અસંખ્યાત કે અનંત નયો પણ થઈ જાય. પણ જે મધ્યમ રૂચિ વાળા છે તો એના માટે 7 નયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ 7 નયોની ચર્ચા આજે આપણે કરવાની છે. આજનો વિષય થોડો આપણો ગહન છે, થોડું સમજવાની ટ્રાય કરજો, ઘણું બધું નવી નવી વસ્તુઓ આવશે. જો 7 નયો કહે, આપણે સૂત્ર ફરીથી વાંચશું. સ્લાઇડ ચલે છે, હા. જો તત્વાદ સૂત્રનો પહેલો અધ્યાય એનું 33મું સૂત્ર છે. સૂત્રનું ટાઇટલ શું છે? કે પ્રમાણ કા સ્વરૂપ કહા ગયા, અબ શ્રુત જ્ઞાન કે અંશરૂપ નય કા સ્વરૂપ કહેતે હૈ બરાબર. જો આપણે સૂત્ર વાંચીએ, નૈગમ સંગ્રહ વ્યવહાર રુજુ સૂત્ર શબ્દ સમભિરૂઢ એવમ ભૂત નયા. આ 7 નામ છે ને આ ક્રમમાં જ આપણે યાદ કરવાના છે. કેમકે આ કર્મનો એક પર્ટિક્યુલર પર્પઝ છે. એ પર્પઝ તો જે આપણે વાત કરશું થોડા જ નામ અઘરા છે, અને આપણે રેગ્યુલરલી અને ક્યારેક ક્યારેક બોલતા રહીએ તો યાદ રહી જાય, નહીં તો ભૂલાઈ જવાય પાછા. પણ કાંઈ વાંધો નહીં, ભૂલાઈ જાય તો પાછા રિફ્રેશ કરવાના. હવે આ ટોપિક ભણવાને ભણાવવા પહેલા મારે સાત મહિને ભણ્યાને ઘણો ટાઈમ કર્યો તો નામ ભૂલાઈ જાય, એટલે ક્રમ ભૂલાઈ જાય. નામ તો યાદ રહે, ક્રમ ભૂલાય પાછા રિફ્રેશ કરી દેવા. બરાબર, જો આપણે સાથે નામ ફરીથી બોલશું અને તમારે ક્રમ યાદ રાખવાનો. નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર. સૌથી પહેલું નૈગમ નય એ તો ઈઝી છે, બરાબર. પછી બીજું સંગ્રહ નય એ બધાને સંગ્રહ કરતું જાય છે, વ્યવહાર નય બધાને વિભાજિત કરતું જાય છે. બરાબર, એનું ડિટેલ આપણે હમણાં જોઈશું. નૈગમ, સંગ્રહ, વ્યવહાર. પછી ચોથું છે રોજુ સૂત્ર નય. પછી શબ્દ નય. પછી સમભિરૂઢ નય અને એવમ ભૂત નય. બરાબર, સાત નય થયા. ફરીથી આપણે જોઈએ, નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય, એવમ ભૂત નય. ફરીથી જો આપણે એ ક્રમથી યાદ રાખવા માંડ્યો, નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય, એવમ ભૂત નય. જો હું ત્રણ બોલ્યા પછી પોઝ લઉં છું અને પછી ચાર બોલું છું એનો પણ પર્પઝ છે, એટલે બધા એ રીતે એક એક વસ્તુને સમજતા હોય છે. ફરીથી બોલી દો, નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય, એવમ ભૂત નય. આ સાત નયો એ મુખ્ય રીતે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયના જ ભેદ પ્રભેદ છે. જે પહેલા ત્રણ નય છે એ દ્રવ્યાર્થિક નયના ભેદ છે, અને પછીના ચાર નય છે એ પર્યાયાર્થિક નયના ભેદ છે. આ એક એક નયોનું સ્વરૂપ આપણે સમજશું અને એને જાણીને શું પ્રયોજન, ઇવેન્ચ્યુઅલી આપણા શાસ્ત્ર ભણવામાં એનો શું પર્પઝ છે એને આપણે સમજશું. જો થોડી ગંભીર વાત છે, આપણે બધા જૈન ધર્મના અનુયાયી છે, બરાબર. આ સમ્યક જીનવાણી સાચું શુદ્ધ જ્ઞાન આપણને મળ્યું કે એ જૈનેન્દ્ર ભગવાનથી, મહાવીર ભગવાનથી લઈને ગૌતમ, ગણધર, કુંકુંદ આચાર્ય પરંપરામાં આપણા સુધી પહોંચ્યું છે, બરાબર. એટલે જે આમાં માર્ગ કીધો છે એ સાચો છે કે એ તો આપણને ભરોસો છે ને. અચ્છા, સાચા માર્ગના અનુભવી આપણને જીવો પણ મળ્યા, પૂજ્ય ગુરુદેવ શ્રી માતાજી દેવા જીવો, જેમણે આપણને સાક્ષાત કે મેં અનુભવ કરીને કીધું છે જો આમ છે. કોઈ આપણને કહે કે ભાઈ આ સમજો કોઈ ફ્રૂટ હોય ને આપણા ઘરે અને બગડી ગયું છે, નહીં ખાવ, ખટાશ આવી ગઈ છે, આપણે શું કહે, તમને કઈ રીતે ખબર? તો શું કહે છે, ના ના મેં ચાખીને જોયું અને બગડી ગયું છે એટલે આને ફેંકી દઈએ. તો આપણે શું કરીએ, આપણે ફેંકી દઈએ ને, આપણે એમના પર વિશ્વાસ કરીને ફેંકી દઈએ કે આપણે ફરીથી એનો અનુભવ કરવા જઈએ કે ના ના પહેલા જોવા દો, હું પણ ટેસ્ટ કરીશ. ખ્યાલ આવે છે ને? એવી રીતના અહીંયા તો આપણને સાક્ષાત અનુભવી જીવો મળ્યા અને કહે છે કે જો આ સાચું જ છે, હા જો આપણને આ માર્ગ બતાવ્યો ને આમ જ છે, અને તો પણ આપણે આ વાંચીને પણ એ સાંભળીને પણ અટકી જઈએ છે તો પછી ક્યાં અટકીએ છે? કે આ નયોનું સ્વરૂપ ખબર નથી એટલે અટકી જઈએ છે. મોક્ષના પ્રકાશકમાં જે રીતના લખ્યું છે, જે સમ્યક સન્મુખ નિત્ય દ્રષ્ટિ છે ને એ પ્રકરણમાં, નહીં સોરી, જૈન મતાયુના જૈન મતાનુયાયી નિત્યા દ્રષ્ટિજી એ પ્રકરણમાં, કે આપણે જૈન છીએ, સાચા શાસ્ત્ર વાંચીએ છીએ, સાચા ઉપદેશ આદિને સાંભળીએ છીએ, અને તોડે નિત્યાત્વ કેમ રહી જાય છે? કેમ કે આ નય પ્રમાણનું સ્વરૂપ સમજતા નથી. તો શાસ્ત્રમાં જે અપેક્ષા જ્યાં કીધું હોય એ અપેક્ષા ન સમજીએ અને ત્યાં કોઈ ઊંધો મતલબ કાઢી લઈએ તો ગડબડ થઈ જાય. તો આ નયોનું સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે. ચાલો હવે આપણે અહીંયાથી સાત નયોનું સ્વરૂપ ચાલુ કરીએ છીએ. જો પાછું સૂત્રમાં આપણે જોઈએ, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવમ ભૂત, યહ સાત નય અર્થાત વ્યુ પોઈન્ટ છે. જો આપણે આ અનેકાંશ યાદવાળા બધી વાત લાસ્ટ ટાઈમ થઈ ગઈ હતી એ રિપીટ નથી કરતા, પણ નય શું છે? પદાર્થના એક અંશને જાણવાની અથવા બોલવાની પદ્ધતિ એને નય કહેવામાં આવે છે. ત્યારે પદાર્થના અન્ય અંશો નથી એમ નથી. પદાર્થ તો અનેકાંતાત્મક છે, પણ એના કોઈ એક પડખાને મુખ્ય કરીને જાણવાની પદ્ધતિ એને નય કહેવામાં આવે છે. પછી જો આપણે એ પણ લાસ્ટ ટાઈમ છેલ્લે જોયું હતું કે શુદ્ધ જ્ઞાનમાં બે પ્રકાર છે, એક છે સ્વાર્થ અને એક પરાર્થ. સ્વાર્થ એટલે પોતે જાણવું, જ્ઞાનમાં એ પદાર્થના અંશોને જાણવું, એને સ્વાર્થ નહીં કહેવાય. અને કોઈને કહેવું વચનાત્મક નહીં કહે છે, પરાર્થ કહેવાય. એ જ વસ્તુ જેને બીજા નામ આપેલા છે એ નામ આપણે જોયા. હવે જો આપણે સાત નયોનું વર્ણન શરૂ કરીએ છીએ. સાત નયોગા સ્વરૂપ નિમ્ન પ્રકાર હે. સૌથી પહેલું છે નૈગમ નય, નૈગમ નયકા સ્વરૂપ. કેટલા યાદ? 580 આવી. જો ભૂતકાળ થી પર્યાય ને વર્તમાનવત સંકલ્પ કરે અથવા ભવિષ્ય થી પર્યાય ને વર્તમાનવત સંકલ્પ કરે તથા વર્તમાન પર્યાય ને કુછ નિષ્પન્ન અર્થાત પ્રગટ રૂપ હૈ ઓર કુછ નિષ્પન્ન નહીં હૈ, ઉનકા નિષ્પન્ન રૂપ સે સંકલ્પ કરે, ઉસ જ્ઞાન કો તથા વચન કો નૈગમ નહીં કહેતે. જો આને સમજ્યા બહુ ઈઝી છે. નૈગમ ને એટલે શું કે આપણે વર્તમાનમાં જે પર્યાયમાં છે, પર્યાયો તો દર સમયે બદલાય છે ને, દરેક પર્યાયો દર સમયે બદલાય છે, પણ આપણે અમુક પર્યાયોમાં પહેલા થઈને આવ્યા બરાબર, તો ભૂતકાળની અમુક પર્યાય થઈ ગઈ અને ભવિષ્યમાં અમુક પર્યાય થનાર છે, હજી થશે ને, તો ભૂતકાળની અથવા ભવિષ્યની પર્યાયોને વર્તમાનવત કહેવું, ભૂતકાળની અથવા ભવિષ્યકાળની પર્યાયને વર્તમાનવત કહી દેવું એને કહેવાય નહીં. જેવી રીતના સમજો કોઈ રાજાનો રાજકુમાર છે, એ રાજકુમાર ભવિષ્યમાં રાજા થશે ને, તો એને અત્યારથી જ કેવું, રાજા સાહેબ નમસ્કાર જય જીનેન્દ્ર, તો હજી અત્યારના એ રાજા નથી, અત્યારના તો હજી નાનો બાળક કુમાર છે ને, પણ અત્યારથી જ એને રાજા કહી દેવું એ ભાવિ નૈગમ નહીં, ભવિષ્યમાં આમ થનાર છે એનું વર્તમાનમાં કહેવું એને કહેવાય ભાવિ નૈગમ નહીં અથવા નૈગમ નહીં ઇન જનરલ. બરાબર, બીજું એક્ઝામ્પલ જોઈએ. સમજો કોઈ સ્કૂલના પ્રિન્સિપલ હોય, સૈનિક રાજાને લઈએ. સમજો સૈનિક રાજા વર્તમાનમાં હવે ક્યાં છે? હવે ક્યાં છે? નરકમાં છે ને. તો આ આપણે એમને શું કહેવું કે આ સૈનિક રાજા તીર્થંકર થવાના છે, સૈનિક રાજા તીર્થંકર થવાના. તો સૈનિક રાજા ક્યારે હતા? ભૂતકાળમાં હતા. સૈનિક રાજા તો ભૂતકાળમાં હતા અને એ સૈનિક રાજા પહેલા તીર્થંકર મહાપદમાં છે બરાબર. એને ભૂતકાળની વસ્તુને વર્તમાનમાં એમ શેમ કહી દેવું એને કહેવાય ભૂત નૈગમ નહીં. હું જે એક્ઝામ્પલ કહેતો ને, કોઈ પ્રિન્સિપલ હોય સ્કૂલના, એવે રિટાયર થઈ ગયા, તો ભૂતકાળમાં શું હતા? પ્રિન્સિપલ હતા. હવે કોણ છે? હવે તો કોઈ નહીં ને, સામાન્ય રિટાયર્ડ વ્યક્તિ છે ને, પણ તો પણ એમને પ્રિન્સિપલ સાહેબ જય જીનેન્દ્ર એમ કહેવું, તો એને ભૂતકાળની અવસ્થાને વર્તમાનમાં એમ રેફર કરીને કહેવું એને કહેવાય ભૂત નૈગમ નહીં. જો નૈગમ નહીં ના એના પાછા પ્રકાર, ભૂત નૈગમ નહીં, ભવિષ્ય નૈગમ નહીં અથવા ભાવિ નૈગમ નહીં. ખ્યાલ આવ્યો ને? તો આ જે ભૂત ભવિષ્યની પર્યાયને વર્તમાનવત કહેવું એને નૈગમ નહીં કહેવાય છે. જેવી રીતના હવે આપણા આત્મા ઉપર લગાવીએ કે દરેક જીવ પરમાત્મા થવાના છે, અથવા સમજો કે ભાઈ તું ભગવાન છે, એનો સ્વભાવ ને કીધું. બીજું એક્ઝામ્પલ જોઈએ. જેવી રીતના કે આપણે અનાદિકાળથી સમજો સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે, પણ ભવિષ્યમાં તો સિદ્ધ ભગવાન થશું ને ક્યારેક, તો ભગવાન અરે આમ નહીં કરો, તો એને ભગવાન તરીકે સંબોધન કરવું, કોઈને ભગવાન તરીકે કહી દેવું, તો વર્તમાનમાં ભગવાન છે, વર્તમાનમાં ભગવાન નથી પણ ભવિષ્યમાં થનાર છે, એટલે એને વર્તમાનમાં એવી રીતના સંબોધન કરવું એને ભાવિ નૈગમ નહીં કહેવાય. ઇન જનરલ નૈગમ નહીં એટલે ખ્યાલ આવે, કોઈ પણ ભૂત ભવિષ્યની પર્યાયને વર્તમાનમાં સામાન્ય જનરલાઇઝ કરી નાખી કે વર્તમાનમાં જ આમ છે. જો હવે આ આપણે કહ્યું ને કે દ્રવ્યાર્થિક નયનો ભેદ છે, કેવી રીતના દ્રવ્યાર્થિક નયનો ભેદ છે? આમાં તો આપણે ભૂત અને ભવિષ્યની પર્યાયને જોઈ રહ્યા છે ને. ના, જો આ પર્યાયો એ જ દ્રવ્યની છે, જેવી રીતના સમજો કે આજે આપણે વ્હાઈટ એન્ડ વ્હાઈટ માં તમે મને જોયો. હવે સમજો, કાલે હું ઓફિસ જતો હોઉં અને ઓફિસ ના કપડામાં તમે મને જુઓ તો ત્યાં કમ્પેરિઝન શું કરો? ત્યારે આ વ્યક્તિ એ જ છે જે ગઈકાલે આમાં હતા, બરાબર? તો આ ગઈકાલનું જે જ્ઞાન અને વર્તમાનનું જ્ઞાન એને કમ્પેરિઝન કરી રહ્યા છે ને, તો ત્યાં કઈ કોમન છે કે નહીં? આ તો વર્તમાનની આ પર્યાય છે, આવતીકાલની પણ એક પર્યાય હશે, પણ ત્યાં કોઈ કોમન એક જીવ પદાર્થ કે કોઈ સ્વીકારી વસ્તુ છે ને જે એની પાછળ કોમન છે, એ દ્રવ્ય છે કે નહીં? તો એ દ્રવ્ય ના આ બે અંશોને, ક્યાં ભવિષ્યનો અંશ છે, આ ભૂતકાળનો અંશ છે, પણ વર્તમાન વત કહી દેવું એને નૈગમ નહીં કહેવાય. ખ્યાલ આવ્યો કે
નહીં?
એને દ્રવ્યાતિક નહીં, એક અંશ છે એમ એમ કહેવાય, બરાબર? આ એક નહીં કહેવાય નૈગમ નહીં. જો આગળનો નહીં આપણે જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ લઈએ ભાઈ. બીજો છે સંગ્રહ નહીં, સંગ્રહ નહીં કા સ્વરૂપ. જો સમસ્ત વસ્તુઓ કો તથા સમસ્ત પર્યાયો કો સંગ્રહ રૂપ કરકે જાનતા હૈ તથા કહેતા હૈ તો સંગ્રહ નહીં હૈ. જૈસે સત દ્રવ્ય ઇત્યાદિ જનરલ કોમન. સંગ્રહ નહીં એટલે શું? જેવી રીતના આપણે ગ્રુપ બનાવીએ ને, ગ્રુપ શું બનાવીએ કે જેવી રીતના સમજો આપણી પાસે ઘરમાં કિચનમાં મગ છે, મઠ છે, ચણા છે, મસૂરની દાળ છે, આ બધું અલગ અલગ છે. આપણે એને જનરલ શું કહી દઈએ કે આ બધું કઠોળ છે. જેવી રીતના અહીંયા પુરુષો બેઠા છે, સ્ત્રીઓ બેઠી છે, આપણે એને જનરલ શું કહી દઈએ કે આ મનુષ્ય છે, બરાબર? જેવી રીતના આપણે બધા ગુજરાતી છે, તો કોઈ હિન્દી પણ હોય, કોઈ મરાઠી હોય, કોઈ અલગ અલગ લેંગ્વેજ વાળા પંજાબી આદિ હોય, પણ એને જનરલ આપણે શું કહી દઈએ કે આ બધા ભારતીય છે. ખ્યાલ આવે ને? તો જેવી રીતના જનરલ એક કોમન કેટેગરી કરીને પદાર્થોને જોડતા જવું, પદાર્થોને જોડતા જવું એને કહેવાય સંગ્રહ નહીં. જેવી રીતના જો સમજો કે આપણે બધા મુંબઈમાં રહેવા વાળા છે, તો આપણને શું કહેવાય કે ભાઈ આ મુંબઈ ઘર છે. અને એ જ રીતે પુણાવાલા હોય, પુણાવાલા તો એ લોકોને શું કહેવાય કે આ પુણેકર છે, બરાબર? હવે પુણેકર અને મુંબઈકર ઇવેન્ચ્યુઅલી કેવા છે કે બધા મહારાષ્ટ્રીયન છે, બધા મહારાષ્ટ્રીયન છે, બરાબર? તો એક જયારે એક કોઈ મુંબઈ વાળો હોય ને એક પુના વાળો હોય એ સામે હોય તો એને બધાને જમાના ના, તમે બધા મહારાષ્ટ્રીયન હોય છે. ખ્યાલ આવે? હવે એની સાથે કોઈ પંજાબી વ્યક્તિ બાજુમાં ઉભો હોય તો આ બે તો મહારાષ્ટ્રના છે, ઓલો ક્યાંનો છે? તે પંજાબ નો છે. પણ એને પણ જનરલાઇઝ કરીને શું કેવું કે ના ના, ઇવેન્ચ્યુઅલી ભાઈ આપણે બધા ભારતીય છે, આપણે બધા ઇન્ડિયન છે. હવે ત્યાં કોઈ એક સમજો ગોરો વ્યક્તિ હોય, અમેરિકાથી આવ્યો હોય, એ બાજુમાં ઉભો હોય, તો આ બે મહારાષ્ટ્રના છે, આ પંજાબી છે, એને આપણે ઇન્ડિયન કરી નાખ્યા, પણ આ તો અમેરિકાનો છે ને, તો હવે શું કરશું કે ના, ભાઈ બધા આપણે એક અર્થના જ છે, એમ સમજો કે ચંદ્રના વ્યક્તિ નથી, કોઈ અર્થના વ્યક્તિ છે, બરાબર ને? આપણે બધા હ્યુમન છે બધા. હવે સમજો ત્યાં બાજુમાં એક કૂતરો પણ છે, તો આ બે તો મહારાષ્ટ્રીયન, પંજાબી, અમેરિકન, એને બધા મનુષ્ય કરી નાખ્યું આપણે. હવે કૂતરો પણ છે તો હવે શું કરશું કે ભાઈ બધા જીવ છે. એમ કરીને આ પદાર્થ જે પણ આપણે વસ્તુને જોવાની એક ભેદ દ્રષ્ટિ છે, જ્યાં ભેદ પાડતા જ આપણે, પણ વસ્તુને બીજી રીતે એક સંગ્રહ કરવાની દ્રષ્ટિ છે ને, બધું એક ક્યુમ્યુલેટિવ કરવાની એક નજર છે. જે રીતના સમજો મારા ઘરમાં આ હોલ છે, આ કિચન છે, આ બેડરૂમ છે, એક માસ્ટર બેડરૂમ છે, આ બીજો ગેસ્ટ રૂમ છે, ને આ છે ને તે છે, બધાને જમા કરીને શું કીધું કે ભાઈ આ મારું ઘર છે. ખ્યાલ આવે ને? આ બધું જમા કરીને કોમનાલિટી કાઢતા જવું એને કહેવાય સંગ્રહ નહીં, બરાબર? એને કહેવાય સંગ્રહ નહીં. જેવી રીતના આપણે ભેદ પાડીને જોવા જઈએ તો હું મનુષ્ય છું, કોઈ તિર્યંતી છે, કોઈ નિગોદિયા છે, કોઈ દેવ છે, કોઈ નારકી છે, પણ ઇવેન્ચ્યુઅલી એમાં કોમન જોવા જઈએ તો શું છે કે બધા જીવ છે. અચ્છા ચલો, જીવમાં પણ કોઈને જ્ઞાન ઓછું છે, કોઈને વધારે છે, કોઈ બહુ ક્રોધી છે, કોઈ બહુ માની છે, અલગ અલગ ટાઈપના પર્યાયમાં પણ ભાવ જોવામાં આવે છે ને, એને પણ હટાવીને કોમન કરવું હોય તો શું કહેવાય કે ભાઈ બધા સંસારી છે. ખ્યાલ આવે? બધા સંસારી છે તો એને પોતાના ગુણસ્થાન અનુસાર ભાવો ઉપર નીચે જોવામાં આવે છે. હવે ચલો સંસારી અને સિદ્ધ એક બાજુ સંસારી જીવ છે, એક બાજુ સિદ્ધ છે, તો આમને તો રાગાદી ભાવ જોવામાં આવે છે, પણ આ સિદ્ધ ભગવાનને નથી જોવામાં આવતા. તો એ બધાને પણ કોમન કરીને કહેવું હોય તો કે ભાઈ બધા જીવ દ્રવ્ય છે. હવે એની પર્યાય રૂપ રાગાદીને પણ ઇગ્નોર કરો, ગૌણ કરો, બધા કેવા છે, જીવ દ્રવ્ય છે. ખ્યાલ આવે ને? આવી રીતના આપણા જ્ઞાનમાં જે સરખામણી કોમનાલિટી હોય એના ઉપર નજર રાખવી એને કહેવાય સંગ્રહ નહી. અકોમોડેટિવ તમે કહી શકો, પણ આમાં એના ફોકસ એક જનરલાઇઝ કરવા ઉપર વધારે છે. તમે સિંગલને પણ વધારે અકોમોડેટ કરી શકો ને, પણ અહીંયા એ રીતે નથી. એટલે જો ઇંગ્લિશ વર્ડ જ્યાં તત્વાર્થ સૂત્રમાં જ લખ્યા છે એ મેં અહીંયા લખ્યા છે, તો ત્યાં લખ્યું છે જનરલ કરવું અથવા કોમન કરવું. બરાબર, આની પહેલા જે નૈગમ નયમાં ઇંગ્લિશ વર્ડ લખ્યો તો ફિગર એ છે. તો ભાઈ તમે ફિગર કરો છો, ભવિષ્યમાં આમ થનાર છે, ભૂતકાળમાં આમ થયું છે, એ જ આપણે. બરાબર, આ થયું સેકન્ડ સંગ્રહ. હવે આપણે જોઈએ થર્ડ વ્યવહાર. અને આત્મા પર આપણે ઘટિત કર્યું ને કે ભાઈ આ બધા મનુષ્ય છે, એલિયન છે, એમ નહીં જુઓ, આ બધા જીવ છે એમ જુઓ. તો આપણે આપણી જાતને હવે આપણા ઉપર જ તમે અપ્લાય કરો. એક જો આનો અધ્યાત્મ પક્ષ આપણે કાઢીએ કે સમજો, હમણાં હું સવારમાં આવ્યો, મને પૂજાના ભાવ થયા, હા, તો કેટલી સરસ પૂજા મેં કરી. પછી હવે સ્વાધ્યાયમાં આવ્યો, અરે વાહ કેટલું સરસ આપણને જાણવા મળ્યું. હવે કેટલા જ્ઞાનના સરસ ભેદ પ્રભેદ આપણને થયા. હવે પછી અહીંથી બહાર ગયા તો આપણા અશુભ ભાવ ચાલુ થઈ ગયા, અરે વાહ કેટલું સરસ ભોજન છે, આજે તો બહુ સરસ ઊંઘ આવી, આજે તો મેં સરસ પિક્ચર જોયું, આજે તો મેં આમ કર્યું, અરે આજે ગુસ્સો આવી ગયો. આ બધા શું છે? આ બધા મારી પર્યાયના ભેદો છે. ખ્યાલ આવે છે કે નહીં? કે મને આમ થયું, મને પર્યાયમાં આમ થયું. હવે આપણી નજર કેના ઉપર હોય જનરલી? કે આ રાગાદી ભાવો પર જ હોય ને જનરલી. આખા દિવસ દરમિયાન મારી નજર કેના ઉપર હોય? કે આ એક એક સમયના પરિણામ પર હોય. હવે એનો સંગ્રહ કરો કે આ પરિણામોને જવા દો. હું કોણ છું? કે ભાઈ હું જીવ છું. ખ્યાલ આવે ને? એ જે ભેદો ઉપરથી લક્ષ્યને ગૌણ કરવું અને એક એનો સંગ્રહ કર્યા પછી ઇવેન્ચ્યુઅલી તો ભલે હું પ્રમાણ આ પ્રમાણ નહીં છે ને, એટલે પર્યાયોનો સંગ્રહ તમે કરીને કર્યું તો ત્યાં નજર તેના ઉપર ગઈ કે જીવ દ્રવ્ય પ્લસ વર્તમાન મનુષ્ય પર્યાય આદિ બધું એમાં આવી ગયું. દ્રષ્ટિનો વિષય પણ ન ગયો હજી, પણ એક જીવ પર, એક જીવ સામાન્ય પર નજર પડી છે ને આપણી. અત્યાર સુધી જે એક એક પર્યાયના રાગાદી ભેદો પર આપણી નજર હતી, ત્યાં નજર રાખો તો રાગાદી પરિણામ જ થાય છે. અને ત્યાંથી નજર હટાવીને જીવ સામાન્ય પર નજર કરી તો આપણા જે રાગાદી ભાવોમાં દોષ આદિ થયા હોય તો આપણે એને પોતાના જ પરિણામોમાં વારંવાર વાગોળીને હજી દુઃખી નથી થતા. ત્યાંથી નજર હટીને હવે એક સમતા ભાવ ધારણ થાય છે. ખ્યાલ આવે ને? હું જાણનારો છું, બસ એ જ આપણે એ જાતનો આપણે સંગ્રહ કરી દીધો. હવે જો ત્રીજો નહીં જોઈએ વ્યવહાર, વ્યવહાર નૈકા સ્વરૂપ અનેક પ્રકાર કે ભેદ કરકે વ્યવહાર કરકે યા ભેદે તો વ્યવહાર નહીં હૈ. નેક્સ્ટ સ્લાઇડ લીધે. હા, અનેક પ્રકાર કે ભેદ કરકે વ્યવહાર કરે યા ભેદે તો વ્યવહાર નહીં હૈ. જો સંગ્રહ નહીં કે દ્વારા ગ્રહણ કિયે હુએ પદાર્થ કો વિધિપૂર્વક ભેદ કરે તો વ્યવહાર. બરાબર, એમ સમજો આ વ્યવહાર ને સંગ્રહ નહીં નો એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. જે આપણે પહેલા સંગ્રહ કરતા ગયા હતા હવે એને ભેદ કરતા જઈએ છીએ. સમજો પેલું જ ગ્રુપ છે. બરાબર, એક મુંબઈકર, એક પુણેકર, એક પંજાબી, એક અમેરિકન, ને એક સિરિયન. તો પહેલા આપણે બધાને જીવ તરીકે જમા કરી દીધા હતા. હવે એના ભેદ કરો ના, જીવ તો છે પણ આ સિરિયન છે, આ બધા મનુષ્ય છે. એનો પાછો ભેદ કરો, મનુષ્ય તો છે પણ આ અમેરિકન છે, આ બધા ઇન્ડિયન છે, અથવા આ ગોરા છે, આ બધા બ્રાઉન સ્કિન વાળા છે. બરાબર, એમાં પણ પાછા આપણે ભેદ કરતા જાય. જો સંગ્રહ નહીં, સંગ્રહ કરતા કરતા ક્યાં સુધી પહોંચે છે? કે આખું વિશ્વ છે, એ વિશ્વની અંદર બધું આવી ગયું ને. અને વ્યવહાર નહીં, ભેદ પાડતા પાડતા ક્યાં સુધી જાય છે? કે જો આ વિશ્વમાંથી છ દ્રવ્ય છે, છ દ્રવ્યમાંથી આ જીવ દ્રવ્ય છે, જીવ દ્રવ્યમાં અનંત ગુણો છે, અનંત ગુણોમાં એક જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણમાં જો મેં આ જાણ્યું, આ જાણ્યું, આ જાણ્યું, આ જાણ્યું, આ મારી વર્તમાન પર્યાય છે, આ ભૂતકાળની છે, આ ભવિષ્યકાળની પર્યાય છે, એમાં પણ
વળી પાછા ભેટ પાડીને કે જો ભૂતકાળમાં અમે આ જાણ્યું છે ને,
તો એક પર્યાયના એક અંશ સુધી પહોંચી જાય છે. જ્યાં સુધી ભેદ પાડીને જઈ શકાય તો ત્યાં સુધી વ્યવહાર નહીં જાય છે, અને સંગ્રહ કરતા કરતા જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી સંગ્રહ નહીં જાય છે. ખ્યાલ આવ્યો છે ને? વ્યવહાર નહીં ને સંગ્રહ નહીં, એક્ઝેક્ટલી એકબીજાના ઓપોઝિટ છે. હવે જો એ ક્લેરિફિકેશન, જે આપણે નિશ્ચય વ્યવહાર કહીએ ને, તો એ વ્યવહાર નહીં ને આ વ્યવહાર નહીં જુદો છે. ઓલો વ્યવહાર નહીં એ ઉપચારનું નામ છે, નિશ્ચય વ્યવહાર વાળો વ્યવહાર, અને અન્યા વ્યવહાર નહીં એ ભેદરૂપ ભેદ પાડવારૂપ કથન છે. ખ્યાલ આવ્યો? જો જૈસે સત કો દો પ્રકાર, આ એક્ઝામ્પલ આપે છે, જે આપણે પહેલા એક વિશ્વ કીધું એના એક સત કીધું. સત એટલે કે ભાઈ બધા દ્રવ્ય સત અસ્તિત્વ વાળા છે ને, સત દ્રવ્ય લક્ષણ, તો બધા દ્રવ્ય કેવા છે? અસ્તિત્વ. એટલે સત કીધું ત્યાં બધા દ્રવ્ય આવી ગયા. ત્યાં આપણે છ દ્રવ્યમાં ભેદ પાડ્યા કે જીવ પૂજ્ય આદિ, અહીંયા એની બદલે દ્રવ્ય ગુણ પર્યા એવી રીતના ભેદ પાડ્યા. જો જૈસે સત દો પ્રકાર કા હે, દ્રવ્ય ઓર ગુણ. દ્રવ્ય છ પ્રકાર કે હૈ, જીવ પૂજ્ય ધર્મ અધર્મ આકાશકાળ. ગુણ કે દો પ્રકાર હૈ, સામાન્ય ઓર વિશેષ. ઇસ પ્રકાર જ્યાં તક ભેદ હો સકતે હૈ વહાં તક નય પ્રવૃત્ત હોતા હૈ. ઓલું આપણે એને ગ્રુપ કરતા ગયા હતા, અહીંયા આપણે ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા, એટલે અહીંયા વર્ડ યુઝ કર્યો ડિસ્ટ્રીબ્યુટ, એને ડિસ્ટ્રીબ્યુટ કરતા કરતા જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી. જો સંગ્રહનયનું પર્પઝ શું હતું? સંગ્રહનયનું આપણે હવે આગમ અનુસાર આપણા આત્માને સમજવાનું છે. સંગ્રહનયનું પર્પઝ એ હતું કે આપણે પદાર્થમાં એક જે કોમન એક કોમનાલિટી જ્યાં હોય, એ કોમનાલિટી એટલે જીવ કેવો છે ત્યાં સુધી પહોંચવું છે. હવે વ્યવહાર નહીં શું પર્પઝ છે? કે એને ભેદ પાડી પાડીને એક એક પર્યાયના સ્વભાવને સમજવું તો પડશે ને, એને આમ આ ખડા કામ તો ન થાય. જો પ્રમાણ જ્ઞાનનું પર્પઝ શું છે કે ભાઈ બધી વસ્તુ પહેલા જાણી વ્યવસ્થિત રીતે અને પછી એક વસ્તુ પર ફોકસ કરવું, એક વસ્તુને મુખ્ય કરવી, એને નહીં કહેવાય છે. તો અહીંયા જે આ વ્યવહાર નહીં કોને મુખ્ય કરે છે? એક પર્યાયના અંશ સુધી એ પહોંચી જાય છે ત્યાં મુખ્ય કરે છે. કેમ કે દરેક પર્યાયને પણ સમજવી પડશે. સમજો આપણે કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજવું છે, તો કેવળ જ્ઞાન કેવટે છે શું? એક સમયની પર્યાય છે, તો એને સમજવા માટે પહેલા એ વ્યવહારને ભેદ પાડી પાડીને ત્યાં સુધી પહોંચવું પડશે. જ્યારે આપણે કેવળ જ્ઞાનની વાત કરીએ ત્યારે બેક ઓફ ધ માઇન્ડ તો આપણને ખ્યાલ છે ને કે ભાઈ જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની એક પર્યાય છે, પછી આ આપણને અર્યંત સિદ્ધ અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે. એક આખું જે પહેલા એક જીવો એક જનરલ વિશ્વમાં જીવો કેટલા છે તો અનંત છે. હવે એની ભૂમિકા અનુસાર ભેદ પાડ્યા તો 14 ગુણસ્થાન પડ્યા, એમાં 14માં પણ અર્યંત સિદ્ધ અવસ્થા છે, તો ત્યાં કેવળ જ્ઞાન છે. બધું આપણા જ્ઞાનમાં છે, પણ વર્તમાનમાં એની વાત નથી કરતા. વર્તમાનમાં વાત કોની ચાલે છે? કે કેવળ જ્ઞાનની ચાલે છે. ખ્યાલ આવે ને? તો વ્યવહાર નહીંનો એક ભેદ છે. ત્યાં સંગ્રહ નહીં સુધી પહોંચે તો પછી કઈ ડિસ્ક્રિપ્શન ના થઈ શકે. સંગ્રહ નહીં તો શું કે છે? ત્યાં બસ બધા જીવ છે. ખ્યાલ આવે કે નહીં? તો જો આ ત્રીજો નહીં થયો વ્યવહાર, ફરી નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર, આ ત્રણે ભેદ કોના છે? દ્રવ્યાસિક નહીં. દ્રવ્યાસિક નહીં કોને કહે છે? બોલો કોણ કહે છે? દ્રવ્યાસિક નહીં કોને કહે છે? કોને મુખ્ય કરે? હા, વસ્તુના જે દ્રવ્ય અંશને મુખ્ય કરે તેને દ્રવ્યાસિક નહીં કહે છે. તો આ ત્રણેય નહીં જે આપણે જોયા, નૈગમ, સંગ્રહ અને વ્યવહાર, તો એ ત્રણેયમાં ઇવેન્ચ્યુઅલી ત્યાં દ્રવ્ય પદાર્થ એક છે. નૈગમમાં એક દ્રવ્યના જ ભૂત ભવિષ્ય અંશ છે. સંગ્રહ નહીંમાં એ એક દ્રવ્ય એના આખું પ્રમાણ જે આખું કહે ને દ્રવ્ય ગુણ પર્યાત્મક આખી વસ્તુ ત્યાં સુધી સંગ્રહ કરતા કરતા પહોંચી જાય. અને વ્યવહાર નહીંમાં એક જ દ્રવ્યમાં ભેદ પાડતા 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 એક પર્યાયના અંશ સુધી આપણે પહોંચી ગયા. પણ ત્યાં નજર એટલે નજર એટલે કે આખું એક ફોકસ તેના પર છે કે આખું દ્રવ્યના જ આ એક અંશ છે. એ રીતે એ દ્રવ્યાસિક નહીંના ત્રણ ભેદ છે. બરાબર? જો હવે આપણે પર્યાયાસિક નહીંમાં જઈએ છે. પર્યાયાસિક નહીં કોને કહેવાય? જે વસ્તુના એક પર્યાય રૂપ અંશને મુખ્ય કરે તેને પર્યાયાસિક નય કહેવાય.
પર્યાસિક નહીં, આપણે ચાર ભેદ જોશું. કયા છે ચાર ભેદ? રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમવિરુદ્ધ નય અને એવમ ભૂત. ફરીથી, રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમવિરુદ્ધ નય, એવમ ભૂત નય. જો સૌથી પહેલો આપણે જોઈએ રુજુ સૂત્ર નય. રુજુ સૂત્ર નયકા સ્વરૂપ, આ થોડુંક હવે જો આ થોડુંક ટ્રિકી થતું જશે પણ ધ્યાન આપજો તો સમજાશે ક્લિયરલી. રુજુ અર્થાત વર્તમાન, ઉપસ્થિત સરળ. જો જ્ઞાન કા અંશ વર્તમાન પર્યાય માત્ર કા ગ્રહણ કરે તો રુજુ સૂત્ર નય. જો નૈગમ નયમાં અથવા સંગ્રહમાં અથવા વ્યવહારમાં આપણે શું કર્યું હતું કે આખા દ્રવ્યનો આ એક અંશ છે એ રીતે વાત કરી ને, ત્યાંથી આખા નજરમાં શું છે, આખું દ્રવ્ય છે. હવે આ રુજુ સૂત્ર નય શું કરે છે? જેવી રીતના નૈગમ નયમાં ભૂત અને ભવિષ્યની પર્યાયોને વર્તમાન વધ કહી દીધી, હવે આ રુજુ સૂત્ર નહીં કહેશે એમ નહીં, ભાઈ વર્તમાનમાં જે વ્યક્તિ છે ને એને એમ કહો. જેવી રીતના સમજો કે વર્તમાનમાં એ જ પ્રિન્સિપલ જે રિટાયર થઈ ગયા છે તે વર્તમાનમાં કોણ કહેવાય? ભાઈ તો રિટાયર પ્રિન્સિપલ કહેવાય. ખ્યાલ આવે ને? વર્તમાન વર્ગ, વર્તમાનમાં એની શું પોઝિશન છે એ તમે કહો. જેવી રીતના કોઈ ડોક્ટર હોય તો ડોક્ટર કોણ હોઈ શકે? કે કોઈ સ્ટુડન્ટ પણ હોઈ શકે જે એના પહેલા ચાર વર્ષમાં ભણી રહ્યો છે. અથવા કોણ હોઈ શકે? કે ભાઈ તો ઇન્ટર્નશીપ કરનાર પણ ડોક્ટર હોઈ શકે. બરાબર? ચલો હવે એનું ભણાઈ ગયું અને ભણાઈ ગયું અને હવે એને જોબ શરૂ કરી તો એ પણ ડોક્ટર હોઈ શકે. અથવા કોઈ આગળ જઈને સ્પેશિયલાઇઝેશન કરે તો એ પણ ડોક્ટર હોઈ શકે. અથવા કોઈ આગળ જઈને પીએચડી, સર્જન, કોઈ એકદમ સ્પેશિયલિસ્ટ ડોક્ટર થઈ જાય, 25-26 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો એ પણ ડોક્ટર કહેવાય. તે બધાને ડોક્ટર કહેવાય કે નહીં? તો જો અહીંયા રુજુ સૂત્રને આ બધામાં ભેદ નથી પાડતો, પણ એ શું કહે છે? ડોક્ટર છે ને એટલે વર્તમાનમાં ડોક્ટર હોવું જોઈએ. એમ નહીં કે 10મા ધોરણમાં છે ને તમે કહે છો ડોક્ટર થાય, કેમ કે એને ભવિષ્યમાં ડોક્ટર થવું છે. ખ્યાલ આવે કે નહીં? એ એંગલ કોનો અંશ છે? નૈગમ નહીં, નૈગમ નહીં, ભવિષ્યકાળની વાતને વર્તમાન વત કહી દેશે. પણ રુજુ સૂત્ર નહીં કેવો છે કે વર્તમાનની વાતને જ વર્તમાન વત કહે છે. પણ વર્તમાન કેવો? કે થોડો સ્થૂળ વર્તમાન. ખ્યાલ આવે ને? હવે સમજો કે હું વર્તમાનમાં મનુષ્ય છું. આની પહેલા કોઈ પર્યાયમાં હોય, સિવિયન્સ દેવ આદિ કોઈ પર્યાય હોય, આની પછી કોઈ પર્યાયમાં જઈશ. બરાબર? હવે દ્રવ્યની અપેક્ષાએ જોવો તો જીવ કેવો છે? કે અનાદિ અનંત છે. બરાબર? નૈગમ નહીં શું કરશે? કે સમજો 5-10 ભાવ પછી હું સિદ્ધ થવાનો છું તો વર્તમાનમાં જ મને સિદ્ધ થઈ જશે, એ નૈગમ નહીં. રુજુ સૂત્ર નહીં શું કહેશે? કે ના ના, વર્તમાનમાં તમે કોણ છો? મનુષ્ય. વર્તમાન એટલે એક સમયની પર્યાય સુધી પહોંચી જતો નથી, કેમ કે મનુષ્યની પણ એક પર્યાય, એક વર્તમાન તો એક પર્યાય જેટલો છે ને એક સમયનો. પણ રુજુ સૂત્ર નહીં શું કરે છે? થોડું સ્થૂળ વર્તમાનને જુએ છે. હા, એટલે બેઝિકલી વર્તમાન વર્ત આપણે એમ કહીએ ને કે વર્તમાનમાં આપણે શું કરી રહ્યા છે? ભાઈ વર્તમાનમાં હું તત્વા સૂત્રનો સ્વાધ્યાય કરું છું. વર્તમાનમાં એટલે આખું શાસ્ત્ર થતાં આપણને કદાચ 4-5 વર્ષ લાગી જાય. ખ્યાલ આવે છે ને? આની પહેલા શેનો સ્વાધ્યાય કર્યો? કે અમે પ્રશ્નોત્તર માળાનો કર્યો. એ પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય આપણે 4-5 વર્ષ, 7-8 વર્ષ ચાલ્યો. તો વર્તમાન એટલે થોડું સ્થૂળ વર્તમાન. પણ તો બી વર્તમાનની વાત વર્તમાનમાં કરે એને કહેવાય રુજુ સૂત્ર નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો જો ઇંગ્લિશ શબ્દ શું કીધો? પ્રેઝન્ટ કન્ડિશન. જો જ્ઞાન કા અંશ વર્તમાન પર્યાય કા માત્ર ગ્રહણ કરે તો રુજુ સૂત્ર નય હે. આ થયો ચોથો નહીં. હવે જો પાંચમો નહીં આપણે લઈએ, આ ધ્યાનથી સમજો. એને કહેવાય છે શબ્દ નય. શબ્દ નય એટલે શું? જો રુજુ સૂત્ર નહીંથી હવે એક એક જેમ આપણે નીચે જતા જશું ને એમ આ સૂક્ષ્મ સૂક્ષ્મ થતા જશે. સૂક્ષ્મ એટલે કે પેલી સ્થૂળ પર્યાયથી આગળ વધતા વધતા હવે એક એક પર્યાય સુધી પહોંચતા જશો. તો જે શબ્દ નય શું કહે છે? જો નય લિંગ સંધ્યા કારક આદિ કે વ્યભિચાર કો દૂર કરતા હૈ તો શબ્દ નય હૈ. યહ નય લિંગાદિ કે ભેદ સે પદાર્થ કો ભેદ રૂપ ગ્રહણ કરતા હૈ. એટલે જો આને સમજીએ, જેવી રીતના રુજુ સૂત્ર નય તો શું કીધું? કે હું મનુષ્ય છું.
બરાબર, એક આખું મનુષ્ય પર્યાયમાં એને ત્યાં એક્સેલ કર્યું. પણ હવે આ રુજુ આ શબ્દ નહીં કહે છે કે ના એમ નહીં, તમે મનુષ્ય છો એ બરાબર, પણ એમાં પણ હવે તમે મનુષ્ય કઈ જાતના મનુષ્ય. તો જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું, જૈસે દાર ભાર્યા કલત્ર, યહ દાર ભાર્યા ઓર કલત્ર તીનો શબ્દ ભિન્ન લિંગ વાલે હોને સે યદ્યપિ એક હી પદાર્થ કે વાચ્ય છે. આ ત્રણેય શબ્દ જે વાપરે ને દાર ભાર્યા અને કલત્ર, એ ત્રણેય શબ્દ વાઇફ માટે વપરાય છે. દે આર ઓલ સિનોનિમસ, પણ આપણા શાસ્ત્રમાં એની ક્યાંય આવે ને સુત દારા હોય અને તીરી સબ સ્વાર જે હે ધીરી, બાર ભાવનામાં આવે છે. કેમાં રાજા રાણા ચક્ર ની કેમાં છ દાડાની બાર ભાવનામાં છે. તો ત્યાં દાર એટલે સુત એટલે છોકરા, દાર એટલે આપણી વાઈફ. સુત દારા હોય અને તીરી, કોઈ આપણા સાચી સગા નથી, બધા સ્વાર્થના સગા છે. તો ત્યાં દાર એટલે સ્ત્રી આપણી પત્ની. પછી અહીંયા ભાર્યા પણ પત્નીને જ કહેવાય અને કલત્ર પણ પત્નીને કહેવાય. તો આ જે ત્રણેય શબ્દ છે ને ત્રણેય શબ્દના લિંગ જુદા જુદા છે. પુરુષ છે, સ્ત્રી છે, નપુંસક છે. તો જે રુજુ સૂત્ર ને આપણે જોયો એ તો ત્રણેયને એક્સેપ્ટ કરશે કે ભાઈ હા ત્રણેય સેમ છે. રુજુ સૂત્ર નહીં પ્રમાણે આ ત્રણેય શબ્દ સેમ છે, પણ શબ્દ નહીં કહેશે કે ના ના એમ નહીં. તમે પહેલા ક્લેરિફાય કરો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, જેવી રીતના આપણે કહીએ ને કે કવિતા કેવી છે, આ કયો લિંગ થયું? સ્ત્રીલિંગ છે. કવિતા કેવી છે? પછી આપણે કહે સુભાષિત કેવું છે, સુભાષિત કેવું એટલે નપુંસક લિંગ. અથવા એમ કહીએ કે કાવ્ય, કાવ્ય કેવું છે? તો કવિતા ને કાવ્યમાં શું ફરક? તો જો રુજુ સૂત્ર નહીં પ્રમાણે કઈ ફરક નથી, ચાલે ને? પણ શબ્દ નહીં પ્રમાણે બેવ જુદા જુદા છે. કેમ કે એક સ્ત્રીલિંગ છે, એક પુરુષ લિંગ છે, બરાબર. અહીંયા જો ઉપર ફર્સ્ટ લાઈન લિંગ સંખ્યા અને કારક, એના ભેદ પ્રમાણે ભેદ એક્સેપ્ટેબલ નથી. આપણે લિંગ નું એક્ઝામ્પલ જોયું, હવે સમજો સંખ્યા નું એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે આપણે કહીએ કે આ મનુષ્ય છે, તો આ કેટલા વ્યક્તિ છે? એક જ વ્યક્તિ, બરાબર. આ મનુષ્ય છે અને આપણે કહીએ આ મનુષ્ય છે, તો કેટલા વ્યક્તિ છે? આ ઘણા બધા વ્યક્તિ છે. આ રુજુ સૂત્ર ને માટે દોટા છે કઈ ફરક નથી, પણ શબ્દ નહીં કે છે ના ના ક્લેરિફાય કે સિંગ્યુલર છે કે પ્લુરલ છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો એ શબ્દ નહીં પ્રમાણે એમાં ભેદ પડે છે. પછી જો કારક, કારક એટલે કરતા કારક, કર્મકારક આપણે કહે ને, તો જેવી રીતના મેં ઘડો બનાવ્યો, તો મેં ઘડો બનાવ્યો એમાં આખું એમ્ફેસિસ કોના ઉપર ગયું? મારા ઉપર ગયું, મારા ઉપર ગયું, કરતા કારક પર ગયું. અને ઊંધું હવે લયો કે ઘડો મારાથી બન્યો, તો એક્ટિવ પેસિવ વોઇસ જે આપણે કહીએ ને, તો આમાં વજન ઘડા ઉપર ગયું, ખ્યાલ આવ્યો કે નહીં? રુજુ સૂત્ર નહીં કહે છે ભાઈ સેમ જ તો થયું કે મેં ઘડો બનાવ્યો કે ઘડો મારાથી બન્યો, સેમ જ થયું. પણ ના, શબ્દ નહીં શું કહે છે કે ના બેમાં ફરક પડી ગયો, બેમાં ફરક પડી ગયો. એવી જ રીતે આપણા શાસ્ત્રમાં વાક્ય લખ્યા હોય ને, તો વજન છે ના, ગુરુદેવજી ઘણી વાર કહે છે આ વાક્યમાં વજન આના ઉપર છે, વજન આના ઉપર છે. તો એ વજન કેનાથી નક્કી થાય છે? કે આ શબ્દ નહીં થી વજન નક્કી થાય. વાક્ય વિલ રીડ ધ સેમ, મેં ઘડો બનાવ્યો કે મારાથી ઘડો બન્યો, વાક્ય વિલ રીડ ધ સેમ, પણ આ કયા નહીંથી જોવામાં આવે છે એના અનુસાર એનું વજન નક્કી થાય છે, અને વજનથી એનો મીનિંગ નક્કી થાય છે. ખ્યાલ આવે છે ને? હા હા, બરાબર છે, બરાબર છે. એ જુદો જુદો, જેવી રીતના જો પહેલું સૂત્ર છે ને, પહેલું નહીં ત્રીજું સૂત્ર, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન, સેકન્ડ સૂત્ર તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તો એ સમ્યક દર્શન કયું? નિશ્ચય સમ્યક દર્શન જે વ્યવહાર, ખ્યાલ આવે?
તો જો અહીંયા તત્વાર્થ સૂત્ર પ્રમાણે તમે વાંચો તો એ નિશ્ચય, એ નિશ્ચય. પણ સમયસાર પ્રમાણે તમે કહો તો વ્યવહાર, કેમ કે ત્યાં તો આત્માનું શ્રદ્ધા ને સમ્યક રહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ તો આ વાક્ય એક જ છે પણ એનો નય પ્રમાણે મિનિંગ બદલાઈ જાય. ચાલો આપણે બે નય જોયા પર્યાયાર્થી, એક જોયું એવમ ભૂત નય અને બીજું શબ્દ નય. હવે જોઈએ ત્રીજું સમભિરૂઢ નય. જો ઓલા માટે વર્ડ યુઝ કર્યો તો પ્રેઝન્ટ કન્ડિશન એવમ ભૂત માટે, અહીંયા શબ્દ માટે શું યુઝ કર્યો? ડિસ્ક્રિપ્ટિવ, કે હવે ડિસ્ક્રાઇબ કરવું પડશે તમારે આની અંદર. એ રુજુ
નહીં,
હા સોરી સોરી, રુજુ સૂત્ર માટે પ્રેઝન્ટ કન્ડિશન અને શબ્દ નહીં માટે ડિસ્ક્રિપ્ટિવ. હવે જો સમભિરૂઢ નય, સમભિરૂઢ નય ઇઝ ઇવન મોર સ્પેસિફિક. ઇવન ઇન ડિસ્ક્રિપ્શન યુ હેવ ટુ બી ઇવન મોર સ્પેસિફિક. જેવી રીતના સમભિરૂઢ નય કા સ્વરૂપ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જો ભિન્ન ભિન્ન અર્થો કા ઉલ્લંઘન કરકે એક અર્થ કો રૂઢી સે ગ્રહણ કરે જૈસે ગાય. અને બીજું વાંચી લઉં, જો પર્યાય કે ભેદ સે અર્થ કો ભેદ રૂપ ગ્રહણ કરે જૈસે ઇન્દ્ર શક્ર પુરેન્દ્ર પુરંદર, એ તીનો શબ્દ ઇન્દ્ર કે હે કિંતુ યહ નહિ તીનો કા ભિન્ન ભિન્ન અર્થ કરતા. જો આને એક એક ને સમજ્યા, બે ના મીનિંગ જુદા છે. જેવી રીતના પર કે ભિન્ન ભિન્ન અર્થો કા ઉલ્લંઘન કરતી એક અર્થો રૂઢી સે ગ્રહણ કરે, જેવી રીતના ગાય શબ્દ છે ને, એ ગાય શબ્દ ના આજે હું અહીંયા નય ચક્ર ની પુસ્તક છે માઇલ ધવલ નય ચક્કો, બરાબર. તો આપણે એકદમ જૂની પુરાણી નય ચક્ર, આખું નય ચક્ર પર જ પુસ્તક છે. એમાંથી જો અહીંયા હું વાંચું છું થોડું, કે જે ગાય શબ્દ છે એના 11 જુદા જુદા અર્થ થાય છે. જેતે ગો શબ્દ છે, ગો એટલે ગાયનું રૂટ, આપણે કહીએ ને ધ રૂટ ઓફ ધેટ વર્ડ ગો, બે માત્ર ગૌ. જેતે ગૌ શબ્દ કે 11 અર્થ હોતે હૈ કિંતુ વહ સબકો છોડકર ગાય કે અર્થ મેં રૂઢ હૈ, મતલબ જે ગાય પ્રાણી છે એના માટે શબ્દ રૂઢીથી વાપરવામાં આવે છે. જેવી રીતના ગમન કરવું, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મનુષ્ય પણ ગમન કરે તો એને ગૌ કહેવાય, ગચ્છતિ, ગૌ ગચ્છતિ એટલે ગમન કરે છે, એ પણ ગૌ શબ્દથી જ આવે. પણ આપણે ગાય શબ્દ તેમાં વાપરીએ છીએ કે પેલા પ્રાણીના સેન્સમાં આપણે વાપરીએ, બરાબર. તો યહ શબ્દ કો અર્થારૂઢ માનને કા એક્ઝામ્પલ. તો આજે રૂઢીથી શબ્દનો મતલબ કાઢો. જો પહેલા રુજુ સૂત્ર નયમાં આપણે જે કીધું કે વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે, તો આ વર્તમાન પર્યાય પણ છે. પછી બીજું આપણે શું કીધું, લિંગ કારક આદિનો વ્યભિચાર ન હોવો જોઈએ, તો ગાય શબ્દમાં એ પણ નથી, બરાબર. પણ હવે જેવી રીતના હું ગમન કરું છું કે ગાય છે, એ દેવમાં ઓલા દોષો નથી આવતા. ખ્યાલ આવ્યો કે નહીં? કે વર્તમાન પર્યાય પણ છે અને એમાં લિંગ આદિ કોઈ વ્યભિચાર પણ નથી, પણ તો પણ બેના મતલબ જુદા થયા ને. તો અહીંયા રૂઢીથી મતલબ ગ્રહણ કરવો એને સમભિરૂઢ નય કહેવામાં આવે છે. કોઈ પણ શબ્દને વાપરવામાં આવે તો રૂઢીથી એને જે કહેવાતું હોય એ રીતે સમજવું. જેવી રીતના સમજો કે મેં કીધું આત્મા, મેં કીધું શબ્દ આત્મા, તો આત્મા વર્તમાન પર્યાય, વર્તમાનમાં પણ આત્મા છે કે નહીં? તો છે, બરાબર. હવે આત્મા અને જીવ, આત્મા કેવો જીવ કેવો, તો કોઈ લિંગ વ્યભિચાર છે? કોઈ નથી, દેવ સેમ જ લિંગ છે, બરાબર. એટલે એવમ ભૂત નહીં થી પણ બરાબર છે, શબ્દ નહીં થી પણ બરાબર છે. હવે સમભિરૂઢ નહીં શું કે છે, ભાઈ આત્મા એ રહ્યું ભૂત પણ થઈ શકે. ખ્યાલ આવે ને, આપણે ભૂત પ્રેત આદિ જે કહે એને પણ આત્મા કહેવાય અને અહીંયા જીવને પણ આત્મા કહેવાય, તો કયો મિનિંગ લેશું? કયો મિનિંગ લેશું કે ભાઈ રૂઢીથી શાસ્ત્રમાં આત્મા કોને કીધું છે? કે ભાઈ આ જીવને આત્મા કીધું. ખ્યાલ આવે ને, એટલે ક્યાંય પણ આત્મા શબ્દ આવે તો આ જીવને આત્મા સમજવું, એ આ સમભિરૂઢ નયથી કહેવામાં આવે. ખ્યાલ આવે છે ને? હા, આ એક મિનિંગ છે. હવે જો બીજો મિનિંગ આપણે જોઈએ કે જો પર્યાય કે ભેદ છે અર્થ કે ભેદ કો ગ્રહણ કરે જૈસે ઇન્દ્ર શક્ર પુરંદર. જેવી રીતના જો કોઈ આપણે આ ઇન્દ્ર શક્ર અને પુરંદર એ ત્રણેય નામ કોના છે? કે ઇન્દ્ર જે સૌધર્મ ઇન્દ્ર આપણે કહીએ ને, તો ત્રણેય એના જ નામ છે. બરાબર. હવે આ ત્રણેય શબ્દ પુરુષ લિંગ ના જ છે. ઇન્દ્ર કેવો, શક્ર કેવો, પુરંદર કેવો, ત્રણેય એક ના જ છે ને, ત્રણેય પુરુષ લિંગ છે. અચ્છા, વર્તમાનમાં એ ઇન્દ્ર ઇન્દ્ર છે કે નહીં? વર્તમાનમાં છે, તો એ ઋજુ સૂત્ર નહીં એટલે ઇન્દ્ર છે. બરાબર. પછી એ આ ત્રણેયમાં કોઈ લિંગ ભેદ નથી એટલે શબ્દ નહીં પણ એ ઇન્દ્ર છે. પણ આ સમભિરૂઢ નહીં છે કે ના, આ ત્રણ શબ્દ જુદા જુદા. કેમ જુદા છે? કેમ કે ત્રણેયનો મીનિંગ જુદો છે. હવે જો ફરીથી આમાંથી લઈએ આપણે, હા, જૈસે ઇન્દ્ર શબ્દ કા અર્થ હૈ આનંદ કરના. ઇન્દ્ર શબ્દ નો અર્થ શું છે? જે આનંદ કરે છે તે ઇન્દ્ર. પછી બીજું શક્ર ક્યાં ગયું? જો જૈસે ઇન્દ્ર શક્ર પુરંદર આનંદ કરતા હૈ એટલે વો ઇન્દ્ર. પછી શક્ર, જો શક્તિશાળી હોને સે શક્ર કહેવાતા હૈ. અને ત્રીજું પુરંદર એટલે કે જો નગરો કો ઉજાડને વાળા હૈ. ઇન્દ્રમાં જે એટલી શક્તિ હોય કે ત્રણ લોક છે ને, એને એક આંગળીથી ઊંધું કરી શકે, આખું ઉલટું કરી શકે, એટલી એનામાં તાકાત છે. હવે એ તાકાત તો છે પણ ક્યારે વાપરતો નથી એ તાકાત, કેમ કે ક્યારે લોકને ઊંધા થવાનો કોઈ કોપ જ કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે શક્તિ તો છે એટલે એ ઇન્દ્રને પુરંદર કહેવાય છે, કેમ કે એનામાં નગરોને ઉજાડવાની તાકાત છે. પણ એ ક્યારે કરતો જ નથી એવું ખ્યાલ આવે છે. તો હવે જુઓ, આ સમભિરૂઢ નહીં શું કહે છે કે તમે એ પર્સન માટે એવું નામ રેફર કરો કે જે વર્તમાનમાં એ એક્ચ્યુઅલી એ કરી રહ્યો હોય ને, એનો એ મીનિંગ તમે કાઢો. સમભિરૂઢ નહીં શું કહે છે કે ઇન્દ્રને ઇન્દ્ર ક્યારે કહેવાય? કે જયારે આનંદ ભોગવી રહ્યો હોય ત્યારે એને ઇન્દ્ર કહેવાય, બાકીના ટાઈમમાં એને ઇન્દ્ર નો કહેવાય. એને શક્ર ક્યારે કહેવાય? કે જયારે પોતાની શક્તિનો પ્રયોગ કરી રહ્યો હોય ત્યારે એને શક્ર કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના. તો જો આ ફરીથી અહીંયાથી વાંચીએ, શબ્દ કે ભેદ સે અર્થ કા ભેદ માનને વાલા સમભિરૂઢ નહીં હૈ. જેવી રીતના શાસ્ત્રમાં ક્યાંય એવું લખેલું આવે કે ઇન્દ્ર 100 નેત્રોથી જિનેન્દ્ર ભગવાનના બાળક કીર્તંકર ના દર્શન કરે છે, તો ત્યાં એ ઇન્દ્ર નો મતલબ શું કાઢવો? કે એ દર્શન કરીને એને આનંદ થઈ રહ્યો છે. ખ્યાલ આવે ને? એમ ના કહી શકે શક્ર 100 ઇન્દ્રો થી અથવા પુરંદર 100 ઇન્દ્રો થી ભગવાન ના દર્શન કરે છે, કેમ કે મીનિંગ જ બેસતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અહીંયા એ શબ્દ ના એક્ચ્યુઅલ મીનિંગ ના સેન્સ થી એ વાક્ય નો મીનિંગ કાઢે. હવે એવી રીતના આપણે એને કહીએ કે આત્મા પોતાનો અનુભવ કરીને આનંદ લઈ રહ્યો છે, તો ત્યાં આત્માનો મતલબ શું કાઢવો? કે જે પોતાના આત્મામાં લીન હોય એવા આત્માને કાઢવો. ખ્યાલ આવે છે? જ્ઞાની આત્માનો. જો આ થયો થર્ડ મીનિંગ કે જે છે, સોરી થર્ડ નહીં, જે સમભિરૂઢ. હવે છેલ્લો આપણે જોઈ લઈએ, છેલ્લું છે એવમ ભૂત નહીં. નેક્સ્ટ સ્લાઇડ લેના ભૈયા. એવમ ભૂત નહીં કા સ્વરૂપ, જીસ શબ્દ કા જીસ ક્રિયારૂપ અર્થ હૈ, ઉસ ક્રિયારૂપ પરિણમિત હોને વાલા પદાર્થ, હોને વાલે પદાર્થ કો જો નહીં ગ્રહણ કરતા હૈ તો એવમ ભૂત નહીં છે. જે શબ્દનો જે મીનિંગ છે, એ મીનિંગમાં વર્તમાનમાં જ પર્યાયમાં એ પદાર્થ હોય તો એને એક કહેવાય. જેવી રીતના જૈસે પૂજારી કો પૂજા કરતે સમય ની પૂજારી કહેના, કોઈ જીવ પૂજા કરી રહ્યો છે તો એને પૂજારી કહે. જેવી રીતના ડોક્ટર, ડોક્ટર શબ્દ નો મતલબ શું છે? કે કોઈ ટ્રીટમેન્ટ જે કરે એને ડોક્ટર કહેવાય. તો ઉપર સમભિરૂઢ નહીં શું કહેશે? કે હા એ ટ્રીટમેન્ટ કરે છે ને કોઈ વ્યક્તિનું તો એને ડોક્ટર કહેવાય, બરાબર. હવે એ ટ્રીટમેન્ટ કરે છે પણ વર્તમાનમાં એ જો સુઈ રહ્યો હોય તો એને ડોક્ટર એવમ ભૂત નહીં, એને ડોક્ટર નહીં કહે. ખ્યાલ આવ્યો છે ને? વર્તમાનમાં સમજે ગમે છે તો એ ટ્રીટમેન્ટ નથી કરી રહ્યો ને, જયારે ટ્રીટમેન્ટ કરે છે ત્યારે જ એને એ નામથી કહેવું, તો એને એવમ ભૂત નહીં કહેવામાં આવે છે. જો ભાવ નિક્ષેપ તો અલગ થઈ ગયો કે એ એ પદાર્થને વર્તમાનવત જાણવું, બરાબર. દ્રવ્ય નિક્ષેપ અને દ્રવ્ય નિક્ષેપ એટલે ભૂત ભવિષ્યને વર્તમાનમાં સ્થાપિત કરવું, એ નિગમ નહીં દેવું જોઈએ. અને ભાવ નિક્ષેપમાં એકચુઅલી ચારે ચાર આવી ગયા પર્યાયથી, કેમ કે ચારે ચાર પર્યાયથી વર્તમાનવત કહે છે ને, પણ એમાં પણ ચાર ભેદ પડશે. ખ્યાલ આવે છે ને? જો ફરીથી આપણે નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર, ત્રણ દ્રવ્યાથી જ નહીંના ભેદ જોયા. નૈગમમાં ભૂત ભવિષ્યની પર્યાય વર્તમાન વર્ત કહી દેવી, સંગ્રહ નહીંમાં સંગ્રહ કરતા જવું, વ્યવહાર નહીંમાં વિભાજન કરતા જવું. પછી આપણે જોયું રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમભિરૂ નહીં, એ વસ્તુ. રુજુસૂત્ર નહીં શું કીધું? કે સ્થૂળ પર્યાય વર્તમાન, સ્થૂળ વર્તમાન વર્ત એ પદાર્થને કીધું પર્યાયની દ્રષ્ટિએ. શબ્દ નહીં કે ના, એમાં એ શબ્દ અનુસાર એમાં લિંગ કારક આદિ એના ભેદ, એના વ્યભિચાર ભેદ ન હોવા જોઈએ, એ જે પ્રમાણે હોય એ પ્રમાણે કહે. પછી સમભિરૂઢને શું કીધું? કે એ ભલે તમે લિંગ પ્રમાણે કીધું પણ એ શબ્દનો રૂઢિવાદથી જે મિનિંગ થતો હોય, અથવા તો એ ઇન જનરલ જે એક્શન કરતો હોય તો એને એ સમભિરૂઢને કહેવાય છે. અને ઋજુસૂત્રને શું કીધું? કે ના ના, જનરલ ને વર્તમાનમાં જ એ એક્શન જો કરી રહ્યો હોય તો એને એ નામથી તમે કહી શકો છો. જેવી રીતના કેવળ જ્ઞાની આપણે છે, કેવળી, કેવળી કોને કહેવાય? કે જે વર્તમાનમાં કેવળ જ્ઞાનનો અનુભવ કરી રહ્યા હોય. વિકરાગી કોને કહેવાય? કે જે વર્તમાનમાં વિકરાગતાનો અનુભવ કરી રહ્યા હોય. ખ્યાલ આવે છે? હવે આપણે જો મુનિરાજને વિકરાગી કહી દઈએ, ઘણી વાર ખ્યાલ આવે ને, એ જે નિગમ, હા, આગળની સ્થૂળ અપેક્ષા, નિગમને તો ભલે દ્રવ્યાર્થિક પણ પર્યાયાર્થિકમાં પણ જે સ્થૂળ અપેક્ષા આગળની છે ને, શબ્દ નહીં આવી છે એના લીધે, પણ એવમ ભૂત નહીં પ્રમાણે મુનિરાજ વર્તમાનમાં વિતરાગી નથી, પૂર્ણ વિતરાગી નથી. ખ્યાલ આવ્યો કે? તો એવી રીતના જો આપણે શાસ્ત્રમાં આવા અનેક કથનો હોય છે એ કયા નહીંની અપેક્ષાથી કહેવામાં આવ્યા છે એને સમજવા માટે આ સાત નયોનું વર્ણન આપણે જોયું. હવે જો આ સૂત્રમાં હજી થોડોક પાછળ આ સાત નયોનું અને જ્ઞાનનું થોડું સંક્ષેપમાં વર્ણન છે એને પૂરું કરીશું, એટલે આપણે પહેલો અધ્યાય પૂરો થશે, પછી આપણે પરિશિષ્ટનું થોડું વર્ણન કરીને આગળના સેકન્ડ અધ્યાય પર પહોંચશું. ચાલો જીવવાની સ્થિતિ. આ બધું જાણીને ઉહાભો કરીને ઇવેન્ચ્યુઅલી તો ક્યાં પહોંચવાનું છે? કે ભાઈ હું આત્મા છું, આવું જ્ઞાન સ્વરૂપ એ મારો સ્વભાવ છે. આ જો આવું હું કરી રહ્યો છું વર્તમાનમાં, આ બધું લૌકિક વસ્તુઓ છે, આમાં કઈ બહુ વિશેષતા નથી. આપણે આપણા દૈનિક જીવનમાં પણ આ બધા એક્ઝામ્પલ એ જ લીધા ને આપણે, કે ભાઈ પ્રિન્સિપલ બને કે ભાઈ આમ કઈ મારી, તો એ દૈનિક જીવનની વસ્તુ હવે આપણે આત્મામાં જ્ઞાનમાં કેવી રીતના લગાવી, કે આ જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન જેને થાય છે એ જાણવાનું તત્વ હું છું, અને એની પણ પાછળ એ દ્રવ્ય સ્વભાવ, એ ખાલી એક એક પર્યાયો પર નજર નહીં, એના પરની પાછળ જે દ્રવ્ય સ્વભાવ છે જેનામાં જાણવાની શક્તિ છે ત્યાં સુધી પહોંચવું એ આનું પ્રયોજન છે. આપણે આખા અધિકારમાં શરૂઆત ક્યાંથી કરી હતી? કે સમ્યક દર્શન, ધ્યાન, ચારિત્રણે મોક્ષ માર્ગ. સમ્યક દર્શન એ સૌથી પહેલી કરવા યોગ્ય વસ્તુ છે, એના માટે સમ્યક જ્ઞાનમાં આખું બધું વર્ણન કર્યું ને, પછી નિત્યા જ્ઞાનનું વર્ણન કર્યું, હવે નય અને પ્રમાણનું વર્ણન કરે છે. પણ એ આગળ થઈને આવે ને, નય પ્રમાણ અધિગમ, પ્રમાણ નહીં અધિગમ, સોરી, એટલે કે પદાર્થને જાણવાની પદ્ધતિ શું છે? કે પ્રમાણ નહીં છે. અને પદાર્થ કયો? કે અહીંયા જે પોતાને આત્માને જાણવાની પદ્ધતિ. એ દિનવાણી મારતી તો જપો દિન રહે, જ્યોતિની શરણા ગ્રહે તો પાવે સુખ છે, જ્યાં વાણી છે ત્યાં તે તું જે લોકાલો
તો વાણીમાં સક નમો સદા દે તુમુ. બોલો જીનવાણી મહાત્મનો જય હો, પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય હો, પ્રશમૂર્તિ ભગવતી મહાત્મનો જય હો, સત્ય સનાતન દિગંબર જય, ધર્મનો જય હો.